એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની અને એના લેખકની વાત કરવાના છીએ જેમણે ખરેખર આપણી બ્રહ્માંડને જોવાની સમજવાની રીત બદલી નાખી અને જેમનું જીવન ઓહો માનવીય હિંમતની એક અદ્ભુત કહાણી છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ અને એમની આત્મકથા મારી સંક્ષિપ્ત કહાણી એટલે કે માય બ્રીફ હિસ્ટ્રી વિશે.
અને આ પુસ્તક ખાસ એટલા માટે છે કારણ કે આ એકમાત્ર એવું પુસ્તક છે જે તેમણે પોતે લખ્યું છે પોતાના શબ્દોમાં.
બરાબર, સ્ટીફન હોકિંગ નામ જ કાફી છે, નહીં? મોટાભાગના લોકો એમને ઓળખે છે. સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી, બ્રહ્માંડ વિજ્ઞાની, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લ્યુકેશિયન પ્રોફેસર પણ રહ્યા.
એ જ પદ જે એક સમયે સર આઇઝેક ન્યૂટન પાસે હતું.
હા, અને એમના કામ માટે તો શું કહેવું, બ્લેક હોલ, બ્રહ્માંડની શરૂઆત અને પેલી ખાસ શોધ હોકિંગ રેડિયેશન અને પેલું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ, એણે તો એમને દુનિયાભરમાં પ્રખ્યાત કરી દીધા.
ચોક્કસ, પણ આ પુસ્તક મારી સંક્ષિપ્ત કહાણી એ માત્ર વિજ્ઞાનની વાત નથી કરતું, ખરું ને? એમાં કંઈ વધારે છે.
બિલકુલ, આમાં એમની અંગત સફર છે. એક તરફ એમની અસાધારણ બુદ્ધિ અને બીજી તરફ પેલી ગંભીર બીમારી ALS, એમ્યોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ, એની સામેનો એમનો સંઘર્ષ.
તો એમની વાર્તા આજે પણ શા માટે સાંભળવી જોઈએ? આપણને શું મળે એમાંથી?
મને લાગે છે કે એ માનવ મનની જે તાકાત છે ને, એનું ઉત્તમ ઉદાહરણ છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં પણ આશા અને જીવનનો હેતુ શોધી શકાય છે. આ પુસ્તક આપણને હોકિંગના ડર, એમની ખુશી, એમના સંઘર્ષો, એમની માનવીય બાજુ બતાવે છે.
એમ કહી શકાય કે વિજ્ઞાન અને જીવન કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એની વાત છે.
બરાબર,
તો ચાલો શરૂ કરીએ એમની સફર. એમના શરૂઆતના વર્ષો કેવા હતા? જન્મ ક્યાં, કેવા માહોલમાં?
એમનો જન્મ 1942માં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે લંડનમાં, અને પરિવાર એમના પોતાના શબ્દોમાં કહીએ તો થોડો વિચિત્ર પણ બૌદ્ધિક. પિતા મેડિકલ રિસર્ચર હતા, માતા ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ, એટલે ઘરમાં જ્ઞાન, બૌદ્ધિક ચર્ચાઓ એ બધું સામાન્ય હતું.
એટલે નાનપણથી જ એવું વાતાવરણ મળ્યું અને જિજ્ઞાસા એ તો હશે જ ને?
અરે ખૂબ જ, વસ્તુઓ કેવી રીતે કામ કરે છે એ જાણવાની ભારે જિજ્ઞાસા. નાના હતા ત્યારે ઘડિયાળો, રેડિયો બધું ખોલી નાખતા, જોકે પાછું જોડવામાં બહુ ફાવતા નહીં. મોડેલ પ્લેનને બોટ બનાવવાનો પણ શોખ હતો.
હા હા, એટલે કંઈક તોડફોડ કરીને શીખવાની વૃત્તિ. શાળામાં કેવા હતા? ત્યાં પણ આવા જ હોશિયાર?
ના, એ જ તો નવાઈની વાત છે. સેન્ટ આલ્બન સ્કૂલમાં તેઓ એવરેજ સ્ટુડન્ટ હતા, બહુ ધ્યાન ના આપે ભણવામાં, કામ પણ થોડું અવ્યવસ્થિત, પણ છતાંય એમની બુદ્ધિ તો દેખાઈ આવતી જ હતી, એટલે મિત્રો ને અમુક શિક્ષકો તો મજાકમાં એમને આઇન્સ્ટાઈન પણ કહેતા.
ખરેખર આઇન્સ્ટાઈન? અને ભણવામાં રસ શેમાં હતો? પિતાજી તો મેડિકલ ફિલ્ડના હતા.
હા, પિતાજીની ઈચ્છા હતી કે સ્ટીફન મેડિસિન ભણે, પણ એમને તો ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં જ રસ હતો, એટલે છેવટે એમને ઓક્સફર્ડ યુનિવર્સિટી કોલેજમાં ફિઝિક્સ જ પસંદ કર્યું.
ઓકે, તો પછી ઓક્સફર્ડનો અનુભવ, ત્યાં તો એમની પ્રતિભા ખીલી હશે.
શરૂઆતમાં તો નહીં, એમને તો ઓક્સફર્ડનો અભ્યાસક્રમ હાસ્યાસ્પદ રીતે સહેલો લાગ્યો. કહેતા કે દિવસમાં માંડ એક કલાક ભણતા હશે.
શું વાત કરો છો, તો પછી સમય ક્યાં જતો હતો?
થોડો કંટાળો અને એકલતા પણ અનુભવેલી શરૂઆતમાં, એટલે પછી સામાજિક રીતે ભળવા માટે કોલેજની બોટ ક્લબમાં કોક્સવેન બની ગયા.
કોક્સવેન એટલે પેલો જે હોડી ચલાવનારને દિશા આપે એ?
હા બરાબર, એમાં શારીરિક તાકાત નહીં પણ સ્ટ્રેટેજી જોઈએ. એનાથી એ કોલેજમાં ફેમસ થઈ ગયા.
વાહ, પણ પછી આવી ફાઇનલ પરીક્ષા, અને એ તો અઘરી હતી એમના માટે ને?
હા, એ બહુ મોટો પડકાર હતો, કારણ કે એમને કેમ્બ્રિજમાં બ્રહ્માંડ વિજ્ઞાન એટલે કે કોઝમોલોજીમાં આગળ ભણવું હતું અને એના માટે ફર્સ્ટ ક્લાસ ઓનર્સ જોઈએ, એટલે પહેલી વાર જીવનમાં ગંભીરતાથી ભણવું પડ્યું.
અને પરિણામ?
પરિણામ એકદમ કાંઠા પર હતું, એટલે મૌખિક પરીક્ષા વાઇવા લેવાઈ, અને ત્યાં એમણે જે કહ્યું ને એ જબરદસ્ત હતું. એમણે પરીક્ષકોને કહ્યું, જો તમે મને ફર્સ્ટ આપશો તો હું કેમ્બ્રિજ જઈશ, અને જો સેકન્ડ આપશો તો હું ઓક્સફર્ડ જ રહીશ.
અરે વાહ, આત્મવિશ્વાસ તો જુઓ, અને રમૂજ પણ.
બિલકુલ, અને એમને ફર્સ્ટ ક્લાસ મળ્યો એટલે રસ્તો સાફ થઈ ગયો કેમ્બ્રિજ માટે.
કેમ્બ્રિજ, જ્યાં એમણે પીએચડી શરૂ કરી, પણ ત્યાં જ જીવનનો સૌથી મોટો પર્વત આવીને ઊભો રહ્યો.
હા, 1962માં કેમ્બ્રિજ ગયા. શરૂઆતમાં થોડી અસલામતી હતી, પણ ડેનિસ સિયામા જેવા સારા ગાઈડ મળ્યા. પણ એ જ સમયે શરીરમાં તકલીફો શરૂ થઈ. ચાલવામાં થોડી તકલીફ, અણઘડપણું, બોલવામાં થોડી મુશ્કેલી, હાથમાંથી વસ્તુઓ પડી જવી.
અને ત્યારે ઉંમર ફક્ત 21 વર્ષની.
હા, અને પછી આવ્યું એ નિદાન, એમિયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ, ALS, જેને મોટર ન્યુરોન ડિઝીઝ પણ કહે છે.
આ બીમારીમાં શું થાય છે?
એમાં ધીમે ધીમે સ્નાયુઓ પરનો કંટ્રોલ જતો રહે, અને ડોક્ટરોનો અભિપ્રાય એ તો ભયંકર હતો. એમણે કહ્યું કે સ્ટીફન માંડ 2 વર્ષ જીવશે, કોઈ ઇલાજ નહીં.
ઓહ, આ સાંભળીને તો કોઈ પણ ભાંગી પડે.
ચોક્કસ, એ ઊંડી હતાશામાં સરી પડ્યા. લાગ્યું કે હવે સંશોધન કરવાનો શું ફાયદો, જીવન જ પૂરું થવાનું છે. તો
કલ્પના કરવી પણ અઘરી છે. આમાંથી બહાર કેવી રીતે આવ્યા? કોઈક તો એવી ક્ષણ આવી હશે જેણે બધું બદલી નાખ્યું.
2 વાતો બની. એક તો એ હોસ્પિટલમાં હતા ત્યારે એમણે લ્યુકેમિયાથી પીડાતા એક છોકરાને જોયો, જે મૃત્યુની ખૂબ નજીક હતો. એ જોઈને એમને થયું કે મારી હાલત ભલે ખરાબ છે, પણ દુનિયામાં આનાથી પણ વધુ દુઃખ છે.
અને બીજી વાત?
બીજી અને કદાચ સૌથી મહત્વની, એ જેન વાઇલ્ડને મળ્યા, એમના પ્રેમમાં પડ્યા અને એમની સગાઈ થઈ. એમના પોતાના જ શબ્દો છે કે આ સગાઈએ મને જીવવા માટે કંઈક આપ્યું.
એટલે કે પ્રેમ અને જીવનના એક નવા હેતુએ એમને ફરી ઊભા કર્યા.
બિલકુલ, એક નવી તાકાત મળી, અને આ ઊર્જા એમના વૈજ્ઞાનિક કામમાં પણ દેખાઈ.
કેવી રીતે?
હવે એમને ખબર હતી કે સમય ઓછો છે, દુનિયા પર પોતાની છાપ છોડી જવી છે, એટલે જબરદસ્ત ફોકસ સાથે કામે લાગી ગયા. રોજર પેનરોઝ, જે એક મોટા ગણિતશાસ્ત્રી હતા, એમની સાથે મળીને બ્લેક હોલ અને સિંગ્યુલારિટી પર કામ કર્યું.
સિંગ્યુલારિટી એટલે પેલું અત્યંત ગીચ અને ગરમ બિંદુ?
હા, એમણે ગાણિતિક રીતે સાબિત કર્યું કે જો આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાનો સિદ્ધાંત સાચો હોય તો આપણા બ્રહ્માંડની શરૂઆત પણ આવી જ એક સિંગ્યુલારિટીથી થઈ હોવી જોઈએ. આ બિગ બેંગ થિયરીને બહુ મોટો ટેકો મળ્યો એમના કામથી.
આ બધું જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે એમનું અંગત જીવન કેવું હતું? જેન સાથે લગ્ન વગેરે?
હા, 1965માં એમણે જેન સાથે લગ્ન કર્યા. એમને 3 બાળકો પણ થયા, રોબર્ટ, લ્યુસી અને ટિમોથી. પુસ્તકમાં તેઓ ખૂબ ઈમાનદારીથી લખે છે કે એમની બીમારીનો કેટલો મોટો બોજ જેન અને પરિવાર પર પડ્યો હતો, શારીરિક અને ભાવનાત્મક બંને. એમના માટે એ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
અને એક રસપ્રદ વાત એ પણ છે કે જેમ જેમ શરીર સાથ ઓછો આપતું ગયું, તેમ તેમ મન વધુ સક્રિય થયું.
બરાબર કહ્યું. શરીર ભલે વ્હીલચેરમાં સીમિત થતું ગયું, પણ એમનું મન તો આખા બ્રહ્માંડમાં ફરતું હતું. બ્રહ્માંડ એમના માટે એક લેબોરેટરી બની ગયું, જ્યાં તેઓ પોતાના વિચારોના પ્રયોગો કરી શકતા હતા.
અને પછી આવી એમની સૌથી મોટી, ક્રાંતિકારી કહી શકાય એવી શોધ, હોકિંગ રેડિયેશન. એની પાછળની વાત શું છે?
એ 1970ના દાયકાની શરૂઆતની વાત છે. એ બ્લેક હોલ વિશે ખૂબ ઊંડો વિચારી રહ્યા હતા, ખાસ કરીને ક્વોન્ટમ મિકેનિક્સના નિયમો બ્લેક હોલ પર કેવી રીતે લાગુ પડે. અને પછી 1974માં એક રાત્રે લગભગ સૂતા પહેલા એમને અચાનક એક વિચાર આવ્યો, એક યુરેકા મોમેન્ટ જેવી.
શું વિચાર હતો એ?
એમને સમજાયું કે ક્વોન્ટમ ફિઝિક્સની અસરોને કારણે બ્લેક હોલ ખરેખર તો સંપૂર્ણ કાળા નથી હોતા. એમાંથી સૂક્ષ્મ કણો અને રેડિયેશન બહાર આવે છે.
એટલે કે બ્લેક હોલમાંથી પણ કંઈક બહાર આવી શકે એ કાયમી નથી.
બરાબર. આ જે રેડિયેશન બહાર આવે છે એને જ હવે હોકિંગ રેડિયેશન કહેવાય છે, અને આના કારણે બ્લેક હોલ ધીમે ધીમે પોતાનો દળ ગુમાવે છે, અને લાખો, કરોડો, અબજો વર્ષો પછી એ કદાચ સંપૂર્ણપણે બાષ્પીભવન પણ પામી જાય.
આ તો બહુ મોટી વાત કહેવાય.
ખૂબ જ મોટી, કારણ કે આ એક એવી શોધ હતી જેણે ફિઝિક્સના 3 મોટા સિદ્ધાંતો, આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાનો સિદ્ધાંત, ક્વોન્ટમ મિકેનિક્સ અને થર્મોડાયનેમિક્સ, આ 3ને એક સાથે જોડી દીધા.
શું વૈજ્ઞાનિકોએ તરત જ આ વાત સ્વીકારી લીધી?
ના રે, શરૂઆતમાં તો ઘણો વિરોધ અને શંકા હતી, પણ હોકિંગને પોતાની ગણતરીઓ પર પૂરો ભરોસો હતો, અને ધીમે ધીમે એમની વાત સાચી સાબિત થઈ. આ શોધે એમને દુનિયાના ટોચના વૈજ્ઞાનિકોની હરોળમાં મૂકી દીધા.
પણ જીવનના પડકારો ઓછા નહોતા થતા. 1985માં ફરી એક મોટો પડકાર આવ્યો.
હા, એ વખતે તેઓ સ્વિટ્ઝર્લેન્ડમાં સરળની મુલાકાતે હતા અને ત્યાં એમને ગંભીર ન્યુમોનિયા થઈ ગયો. હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ડોક્ટરોએ તો જેનને લાઈફ સપોર્ટ હટાવી લેવા માટે પણ પૂછેલું.
ઓહ, પણ જેન તૈયાર ન થયા?
ના, અને એમનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ ઇમરજન્સી ટ્રેકિયોટોમી કરવી પડી. ગળામાં કાણું પાડીને શ્વાસ નળી મૂકવી પડી. એનાથી જીવ તો બચી ગયો, પણ એમણે બોલવાની ક્ષમતા કાયમ માટે ગુમાવી દીધી.
આ તો બહુ મોટો ફટકો. એક વૈજ્ઞાનિક જે પોતાના વિચારો દુનિયાને કહેવા માંગે છે એ અવાજ જ ગુમાવી બેસે, પછી વાતચીત કેવી રીતે કરતા?
શરૂઆતમાં તો બહુ અઘરું હતું. આંખની ભ્રમરના ઇશારાથી સ્પેલિંગ કાર્ડ પર અક્ષરો બતાવીને ખૂબ જ ધીમી પ્રોસેસ. પણ પછી ટેકનોલોજી મદદે આવી.
કમ્પ્યુટર?
હા, એક ખાસ કમ્પ્યુટર પ્રોગ્રામ હતો જેને એ ઇક્વેલાઇઝર કહેતા. એમાં હાથમાં એક નાનું ક્લિકર રાખે, એનાથી સ્ક્રીન પર શબ્દો સિલેક્ટ કરે. પછીથી આખી સિસ્ટમ એમની વ્હીલચેર સાથે જોડાઈ ગઈ અને એક સ્પીચ સિન્થસાઇઝર પણ આવ્યો.
એટલે પેલો રોબોટિક અવાજ જે એમની ઓળખ બની ગયો.
બરાબર, એ જ એમનો અવાજ બન્યો. એમણે પોતે મજાકમાં કહેલું કે આ અવાજ ભલે અમેરિકન એક્સેન્ટવાળો છે, પણ હવે એ મારો ટ્રેડમાર્ક બની ગયો છે, એટલે હું બદલવાનો નથી.
અને આ જ સમય હતો જ્યારે પેનું પ્રખ્યાત પુસ્તક આવ્યું, અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ.
હા, હકીકતમાં એ પુસ્તક લખવા પાછળનું એક કારણ એમના વધતા મેડિકલ ખર્ચાઓ અને દેખભાળની જરૂરિયાતો પણ હતી. એમણે વિચાર્યું કે સામાન્ય લોકો સમજી શકે એવું વિજ્ઞાનનું પુસ્તક લખું, અને એ પુસ્તકે તો ઇતિહાસ રચી દીધો.
ખરેખર બેસ્ટસેલર બન્યું, કરોડો કોપી વેચાઈ.
અને સ્ટીફન હોકિંગ એક એકેડેમિક સ્ટારમાંથી ગ્લોબલ આઇકોન બની ગયા. દુનિયાભરમાં લોકો એમને ઓળખવા લાગ્યા.
પુસ્તકના છેલ્લા ભાગમાં તેઓ એમના પછીના જીવનની પણ વાત કરે છે, પ્રસિદ્ધિ, અંગત સંબંધોના પડકારો.
હા, થોડી વાત કરે છે. તેઓ સ્વીકારે છે કે આટલી પ્રસિદ્ધિ અને એમની ગંભીર શારીરિક સ્થિતિને કારણે જેન સાથેના એમના લગ્ન પર ઘણું દબાણ આવ્યું અને છેવટે એમના છૂટાછેડા થયા.
અને એમણે બીજા લગ્ન પણ કર્યા હતા, નહીં?
હા, એમની એક નર્સ ઇલેન મેસન સાથે. જો કે એ સંબંધ પણ સરળ નહોતો રહ્યો અને એના વિશે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. પુસ્તકમાં એનો ઉલ્લેખ બહુ ટૂંકો અને સંભાળીને કર્યો છે, પણ આ બધાની વચ્ચે એમનું કામ ચાલુ રહ્યું. વિજ્ઞાન, પ્રવાસો, લેક્ચર્સ અને વિકલાંગ લોકો માટે અવાજ ઉઠાવવાનું કામ, એ બધું એમણે ચાલુ રાખ્યું.
આખી જીવનકથા સાંભળીને ખરેખર અદ્ભુત લાગે છે. આમાંથી કઈ મુખ્ય ફિલોસોફી કે જીવન મૂલ્યો આપણે તારવી શકીએ?
સૌથી પહેલી અને સૌથી મોટી વાત તો એ જ છે કે મનની શક્તિ શારીરિક મર્યાદાઓથી ક્યાંય મોટી છે. શરીર ભલે એક વ્હીલચેર પૂરતું સીમિત થઈ જાય, પણ મન તો આખા બ્રહ્માંડને ખૂંદી શકે છે. એમનું મન એ જ એમની પ્રયોગશાળા હતી, એમનું આશ્રય હતું.
અને બીજું, પેલી આશા અને હેતુની શક્તિ. 21 વર્ષે જ્યારે ખબર પડી કે 2 વર્ષ છે, ત્યાંથી બધું પૂરું ન થયું?
બિલકુલ નહીં, એ તો એક રીતે શરૂઆત હતી. પહેલા જૈનનો પ્રેમ, પરિવાર બનાવવાની ઈચ્છા, અને પછી બ્રહ્માંડના રહસ્યો જાણવાની એ તીવ્ર લગન. આ કોઈક હેતુ હોય ને જીવનમાં, તો એ તમને લડવાની તાકાત આપે છે. એમની પેલી વાત, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આશા છે, એ ખાલી કહેવા પૂરતી નહોતી.
અને જિજ્ઞાસા, એ તો બાળપણથી જ દેખાતી હતી.
હા, હંમેશા સવાલ પૂછતા રહેવું, કેમ, શું, કેવી રીતે, આ બ્રહ્માંડ કેમ છે, આપણે ક્યાંથી આવ્યા. આ સવાલો જ એમને સતત પ્રેરણા આપતા રહ્યા. એ કહેતા કે જિજ્ઞાસુ રહેવું જ એ જ માણસાઈ છે.
અને પુસ્તકમાં એમની રમૂજ વૃત્તિ પણ દેખાય છે, નહીં? આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ હસી મજાક.
ચોક્કસ, એમની ડ્રાઇવેટ, ક્યારેક પોતાની જ મજાક ઉડાવતી રમૂજ, એ બધે જોવા મળે છે. ઓક્સફર્ડની આળસની વાત હોય, કે પછી વૈજ્ઞાનિકો સાથે લગાવેલી શરતો હોય, કે પોતાની સેલિબ્રિટી સ્ટેટસની મજાક હોય, આ રમૂજ એમના માટે ખાલી વ્યક્તિત્વનો ભાગ નહોતી. એ એક રીતે બીમારીનો સામનો કરવાનો, દુનિયા સાથે જોડાયેલા રહેવાનું સાધન પણ હતી.
એક વાત એ પણ સમજાય છે કે એમનું અંગત જીવન અને વૈજ્ઞાનિક જીવન અલગ નહોતા, એકબીજા સાથે જોડાયેલા હતા.
હા, ખૂબ જ. બીમારીના નિદાન પછી સંશોધનમાં જે ગતિ આવી, શરૂઆતમાં પરિવારના સપોર્ટથી જે સ્થિરતા મળી, અને પછી અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ લખવાનો નિર્ણય પણ પૈસાની જરૂરિયાતમાંથી આવ્યો. આ બતાવે છે કે મોટા મોટા વૈજ્ઞાનિક વિચારો પણ જીવનની વાસ્તવિકતા, લાગણીઓ, જરૂરિયાતો એનાથી અલગ નથી હોતા.
એમના જીવનમાં ઘણા વળાંકો આવ્યા, પણ જો ત્રણ સૌથી મહત્વના નિર્ણાયક વળાંકો ગણવા હોય તો કયા ગણી શકાય?
ઉશની ઉંમરે ALSનું નિદાન થવું એણે બધું બદલી નાખ્યું. શરૂઆતની નિરાશા પછી એ જ ઘટનાએ એમને અદ્ભુત ફોકસ આપ્યું, જીવનને એક નવી દિશા આપી. જૈન સાથેનો સંબંધ પણ એ જ સમયે બંધાયો. આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો.
બરોબર. બીજો કોઈ વૈજ્ઞાનિક સિદ્ધિ?
હા, હું બીજો વળાંક ગણેશ 1974માં હોકિંગ રેડિયેશનની શોધને, એ યુરેકા મોમેન્ટ જેણે ભૌતિક વિજ્ઞાનની સમજ બદલી, એનાથી એમની પ્રતિષ્ઠા ખૂબ વધી અને એ સાબિત થયું કે શારીરિક મર્યાદાઓ હોવા છતાં માનસિક શક્તિ શું કરી શકે છે.
અને ત્રીજો વળાંક?
ત્રીજો કદાચ 1985માં જ્યારે એમણે બોલવાની ક્ષમતા ગુમાવી અને પછી ટેકનોલોજીની મદદથી નવો અવાજ મેળવ્યો. એ બહુ મોટી વાત હતી. કુદરતી અવાજ જવો એ મોટો આઘાત હતો, પણ સિન્થેસાઇઝર અપનાવીને એમણે હાર ન માની અને એ અવાજ એમની ઓળખ બની ગયો. એનાથી જ તેઓ લાખો લોકો સુધી પહોંચી શક્યા, પુસ્તકો લખી શક્યા. આ એમના અદમ્ય જુસ્સાનું પ્રતીક છે.
તો આ બધી વાત પરથી સ્ટીફન હોકિંગના જીવનમાંથી આપણે સામાન્ય માણસો શું શીખી શકીએ? કયા પાઠ મળે છે?
ઘણું બધું શીખી શકાય. પહેલું તો સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ. જીવન ગમે તેટલું અઘરું બને એનો સામનો કરવો અને એની સાથે જીવતા શીખવું. મુશ્કેલીઓને અંત ન માનવો, પણ ઉકેલ શોધવાની તક ગણવી.
અને બીજું, આપણી મર્યાદાઓને આપણે જાતે જ બાંધી દઈએ છીએ ક્યારેક.
બરાબર. એમનું જીવન કહે છે કે તમારી મર્યાદાઓ ભલે ગમે તે હોય, શારીરિક, સામાજિક, એ તમને વ્યાખ્યાયિત ન કરી શકે. તમે જેમાં સારા છો, જે કરી શકો છો, એના પર ધ્યાન આપો.
અને જીવનમાં કોઈક હેતુ હોવો કેટલો જરૂરી છે એ પણ સમજાયું.
ચોક્કસ. એક શા માટે નો જવાબ હોવો જોઈએ. પ્રેમ, કુટુંબ, જ્ઞાનની તરસ, કંઈ પણ. એ હેતુ તમને ગમે તેવી આંધી સામે ટકી રહેવાની શક્તિ આપે છે.
જિજ્ઞાસા, એ તો ખરી જ. હંમેશા શીખતા રહેવું.
હા, સવાલો પૂછતા રહેવું, ઉત્સુક રહેવું, એનાથી જીવન રસપ્રદ બને છે. અને માનવીય સંબંધોનું મહત્ત્વ, પ્રેમ, મિત્રતા, પરિવાર, મદદ કરનારા લોકો, હોકિંગના જીવનમાં આ બધાનો બહુ મોટો ફાળો હતો. સફળતા ક્યારે એકલા નથી મળતી.
અને પેલી રમૂજ વૃત્તિ અને વર્તમાનમાં જીવવાની વાત.
હા, મુશ્કેલ સમયમાં પણ હળવાશ શોધી લેવી અને ભવિષ્યની ચિંતા કે ભૂતકાળના અફસોસમાં ડૂબી જવાને બદલે વર્તમાન ક્ષણને પૂરી રીતે જીવવી. મૃત્યુ સામે હતું, પણ જીવન જીવવાનું છોડ્યું નહીં.
તો આખી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો શું કહી શકાય?
ભાવનાત્મક રીતે મને લાગે છે કે પ્રેમ અને માનવીય સંબંધો, જેમ કે જેન વાઇલ્ડનો સાથ, એ ગમે તેવી નિરાશા અને મુશ્કેલીમાં પણ આશા અને જીવવાનો હેતુ ટકાવી રાખવાની જબરદસ્ત તાકાત ધરાવે છે.
અને બૌદ્ધિક રીતે?
બૌદ્ધિક રીતે સૌથી મોટી વાત એ છે કે આપણું મન, આપણા વિચારો, એની ક્ષમતા અપાર છે. બ્રહ્માંડના ગૂઢ રહસ્યો ઉકેલવાની તાકાત શારીરિક બંધનોથી સીમિત નથી. ક્યારેક તો મુશ્કેલીઓ જ તમારા મનને વધુ તેજ બનાવે છે.
અને છેલ્લે એક સાર્વત્રિક પાઠ જે બધાને લાગુ પડે.
સાર્વત્રિક પાઠ એ છે કે જિજ્ઞાસાને ક્યારે મરવા ન દેવી, પરિવર્તનને સ્વીકારતા શીખવું અને જીવનમાં કોઈક હેતુ શોધી કાઢવો. આ ત્રણ વસ્તુ હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ એક અર્થપૂર્ણ અને પ્રભાવશાળી જીવન જીવી શકાય છે. જેમ હોકિંગે કહ્યું હતું ને.
શું કહ્યું હતું?
તારાઓ તરફ જુઓ, તમારા પગ તરફ નહીં. જે જુઓ છો તેનો અર્થ સમજવાનો પ્રયાસ કરો અને બ્રહ્માંડ શા માટે અસ્તિત્વમાં છે તે વિશે આશ્ચર્ય પામો. જિજ્ઞાસુ બનો.
અને આ જ આપણને વિચારતા કરી જાય છે. આપણે જેને આપણી મર્યાદાઓ માનીએ છીએ તેની ભીતર કેટલી અજાણી ક્ષમતાઓ છુપાયેલી હશે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.